જે જીવ શ્રાવકના ઉપર કહેલા 12 વ્રતોને વિધિપૂર્વક જીવન પર્યંત પાળતા 12 પ્રકારના વ્રતમાં 5 અણુવ્રત છે, 3 ગૃહણવ્રત અને 4 શિક્ષાવ્રત, એ પ્રકારના 12 વ્રતોને વિધિપૂર્વક જીવન પર્યંત પાળે છે. જીવન પર્યંતમાં આ પ્રેક્ટિસ કરીને આવું પાળે છે અને તેના 5 અતિચારોને પણ ટાળે છે. અતિચાર એટલે એમાં દોષ, અનાચાર એટલે ટોટલી નાશ કરો. ખ્યાલ હોય કે મેં આજે ઉપવાસની લીધી છે પ્રતિજ્ઞા, ખ્યાલ હોવા છતાં જાણી જોઈને ખાય, તેનો શું કરે છે? અનાચાર, ટોટલી નાશ કરે છે. પણ પ્રતિજ્ઞા લીધી હોય ભૂલથી, અજાણતા, અવશપણે ક્યાંક દોષ લાગે તો તે અતિચાર કહેવાય છે. તો અતિચારોને પણ ટાળે છે અને મૃત્યુ વખતે પૂર્વ અવસ્થામાં ઉપાર્જન કરેલા દોષોનો નાશ કરવા માટે વિધિપૂર્વક સમાધિ મરણ સંલેખના. આ આખી જિંદગી કરેલી સાધનાનું ફળ છે કે સમાધિ મરણ આવે છે. આખા જગતને, દુનિયાનું બીક છે અને જ્ઞાનીને મરણની મહોત્સવ લહેર છે. મરણની એને બીક નથી, જીવન જીણી જીવી જાણે છે અને મરણ માણી જાણે છે. દુનિયા આખી જે આ મૃત્યુથી ડરે છે એ જ્ઞાની એમ સમજે છે આ મરણ તો શું છે, મારી કરેલી સાધનાની આ પરીક્ષાનો અવસર છે. હું મારી આત્મામાં કેવો ટકી શકું છું એની આ પરીક્ષાનો અવસર છે, તો સમાધિ મરણ કરે છે. બીજા તો જીવો શું છે, અજ્ઞાની કેટલી વાર મરે છે, અજ્ઞાની કેટલી વાર મરે છે, સમયે સમયે મરે છે. મરેલા જ છે, અમસ્તા મરેલા છે ને, હું મરવાના હતા હવે. અને જ્ઞાની તો ક્યારે મરતા જ નથી, નિરંતર જીવિત છે. જે પોતાના ચૈતન્ય જીવનથી જીવે છે એને કોઈ દી મરણ આવતું નથી. અને જે ક્ષણે ક્ષણે ભાવ મરણથી મરી રહ્યા છે એના માટે આ દ્રવ્ય મરણ પણ શું છે, મરેલાને શું મરવાનું હતું. તો આ એક આખી જિંદગીનો સરવાળો આવતો છે. દરેક જીવે આ એટલું તો નક્કી કરવું, આપણી જિંદગીનો સરવાળો છેલ્લે આવે છે. જેવી રીતે માઇનસ માઇનસ એડ કરીએ તો આન્સર શેમાં આવશે, કેટલા પ્લસમાં આવશે, એમ આખી જિંદગી જે કરી હશે, મમતા કરી હશે, તો આ મમતાનું ફળ છેલ્લે આવીને ઉભું રહેશે. અને એ બાબતમાં તો પૂજ્ય ગુરુદેવજી નાના હતા ત્યારથી કીધું હતું. પોતે પાલેજમાં હતા ત્યારે દુકાનમાં પોતે કામ ધંધો કરતા હતા ને, એની સાથે પાર્ટનર હતા, એનું નામ શું હતું, કુંવરજીભાઈ. કુંવરજીભાઈ પોતાના આમ તો કુટુંબી ભાઈ હતા, મોટી ઉંમરના હતા. તો તે વખતે દુકાનમાં એકવાર ગુરુદેવજી કીધું કે કુંવરજીભાઈ ધંધો તો તમે ને અમે કરીએ છીએ, પણ આટલી લોહવાટ શું, યુ નો ધ લોહવાટ એટલે લાલસા, લાલસા એમ કે પૈસા કમાવાની. કસ્ટમર આવે તો ભાઈ ભલે કલાક મોડું તો મોડું, કસ્ટમરને જસ્ટ પ્લીઝ, ધંધો કેમ થાય એમ. લોવાટ એટલે મમતા, લાલસા. લાલસા એટલી હોય કે સાંજ પડે એકાઉન્ટ ટેલી ન થાય તો ઉજોગરા કરીને ટેલી કરીને ઉભા થાય, એ લોવાટ. તો ગુરુદેવજીથી રહેવાનું નહીં. કુંવરજીભાઈ મોટી ઉંમરના હતા તો શું કીધું એમને, કુંવરજીભાઈ આપણે તો જૈન છીએ કે માંસ દારૂ કે એવું બધું અભક્ષ તો આપણે કોઈ ખાતા નથી, એટલે નરકમાં તો જાશું નહીં. તમારા એવા કોઈ લક્ષણ દેખાતા નથી કે જીવનમાં શુભ ભાવ હોય જેથી સ્વર્ગમાં જાઓ કે મનુષ્ય થાવ, નરકમાં જઈએ એવા પાપ કરતા નથી કે સામાન્ય જૈન છીએ એટલે એવા તીવ્ર પાપ તો ન હોય, સ્વર્ગ ને મનુષ્ય થાય એવા તો લક્ષણ કોઈ દેખાતા નથી. 24 કલાક ધંધાની લોવાટ, ધંધાની લોટ, કેમ કમાવા કેમ કરવું. હવે એક ગતિ તમારા માટે કહી રહી, એક્સપિરિયન્સ થશે, આટલી લોવાટ લોવાટ યાદ રાખજો. તે વખતની ગુરુદેવની નાની ઉંમર છે, 20-22ની હશે, 22 વર્ષની આસપાસ, કે યાદ રાખજો મરીને ઢોરમાં જશો, તિર્યન થશો ઢોરમાં જશો. પોતાથી મોટા ઉંમરના કોઈ સામે બોલે નહીં, કારણ કે ગુરુદેવજી નાની ઉંમરમાં શું કહેવાતા, ભગત કહેવાતા, ભગત. ગુરુદેવજી પણ ધંધો કરતા, પણ કેવી જાતની લોવાટ જરાય નહીં. પાર્ટનર હોય આવે તો ગુરુદેવ બાજુની રૂમમાં બેસી અંદરમાં શાસ્ત્ર વાંચતા, ગામમાં કોઈ સાધુ આવે છે એમ ખબર પડે તો ઉતરીને ચાલ્યા જતા, એમ નહીં કે ના આવે એ તો કરશે એનું, એમ એને સંસ્કાર એ પ્રકારના એ પ્રકારની ભાવના હોવી જોઈએ. શું થયું અંતે? જેવું ગુરુદેવજીએ કીધું એવું એમના જીવનમાં થયું. છેલ્લે પોતાને, આ તો કોઈની ટીકા માટે નથી, આ તો આપણા માટે વિચારવાનું છે. અને એક ખાસ વિચારું કે મહાપુરુષના મુખમાંથી નીકળેલા શબ્દો કેવા હોય છે? સત્ય સ્ફળતા. એનું નામ શું કે? વચન સિદ્ધિ. જેમ કે ને રામના બાણ કેવા હોય? ફરે ફરે નહીં, એમ આ જ્ઞાની પુરુષોની વચન સિદ્ધિ હોય. એવું જ એમનું થયું, પેરાલિસિસ એમને થયું હતું. તો પણ શું કરે? મને દુકાને લઈ જાઓ, હું નોકરોને વહેલા બોલાવીશ, તમે મોડા જાઓ. છોકરા મોડા જ, છોકરાઓ કે ઘણા પૈસા છે, આખી જિંદગી અમને ખોટી એમ નથી, તમે શું કામ ચિંતા કરો? કે ના, તમે કે મોડા જાઓ, હું વહેલો જઈશ, દુકાન ખોલીશ, નોકરોને વહેલા બોલાવીશ. પોતાની પેરાલિસિસની હતી, સ્થિતિ હતી, અને છતાં ખાટલામાં પેડા પેડા. ગુરુદેવજી તો કહેતા ને 13 તો ગોડાઉન હતા એમની, એટલી હતો ધંધો. છોકરાઓ કે ઘણું છે એટલું, છતાં આ એક મમતાના બી. કહેવાનો હેતુ શું છે? જિંદગીમાં શું આવ્યું તું? મમતાના બી. કે મેં દુકાન ચલાવી, મેં વ્યવસ્થિત ચલાવી, બીજાની દુકાન તો કેવી થઈ ગઈ? નાદારી, બેંકરપ્ટ થઈ ગયા. મારી દુકાન તો કેટલી ચાલી? કે એમ કે આ જો આ પાલેજમાં કેટલા બીજા હતી, બીજાની દુકાન તો ઉઠી ગઈ ને અમે તો અમારી દુકાન જમાવી. મમતા, એના બી વાયવા હોય તો ઝાડ પણ છે ના ઉગે. એમ આખી જિંદગી આ મમતા કરી. તો એમના જીવન ઉપરથી તો આપણે આપણી ઉપર ઉતારવાનું છે કે આપણે આપણી જીવનમાં આજીવિકા માટે હોય છે, પણ એટલું ન હોય કે એમાં જ આખા આપણે શું કહે ગુજરાતીમાં, ગળા ડૂબ. ગુજરાતીમાં કે ને ઓતપ્રોત, ગળા ડૂબ નહીં, આજીવિકા પૂરતું કમાવું. શ્રીમદજી તો ખાસ કહે છે કે આજીવિકા પૂરતું મળતું હોય તો વધારે મમતા કરીને આ જીવન ગુમાવીશ ને, વેડફીશ ને. મમતા કરીને આ જીવન ગુમાવવા જેવું નથી. તો આ જે 12 અણુવ્રત પાળે છે શ્રાવક, આખી જિંદગી આત્માની સાધનામાં કર્યું છે, તો મરણ પણ શું થઈ જાય છે? હવે મૃત્યુ પણ એક મહોત્સવ હોય છે. જ્ઞાનીને મરણનો ભય હોતો નથી, પણ મૃત્યુ એક મહોત્સવ હોય તો એ સમાધિ મરણ સંલેખના કરે છે. તો સમાધિ મરણ સંલેખના ધારણ કરીને તેના 5 અતિચારોને પણ દૂર કરે છે. આખી જિંદગી સાધના કરી છે તો મરણ વખતે પણ એ સમાધિ મરણ. અજ્ઞાનીના મરણ તો કેવા છે? કુમરણ છે. જેમ તિર્યંચ જન્મ લે, 5 ઇન્દ્રિયના વિષય એને પણ છે ને, તિર્યંચમાં પણ હોય એ પૂરા કરે છે, અને અંતે આયુષ પૂરું કરે. એમાં મનુષ્ય થયો, 5 ઇન્દ્રિયના વિષયો કર્યા, અંતે મરે છે. એમાં શું ફરક શું પડ્યો? ગુરુદેવ કહેતા ને કાગડા કૂતરા બિલાડા જીવન જીવે, ના અજ્ઞાની જીવન જેમાં ફરક શું છે? એ પણ મમતા લઈ રાગ દ્વેષ કરીને આયુષ પૂરું કરે છે, ને આ પણ કરે છે. એના માટે આ કોઈ મનુષ્ય જીવન નથી. એના માટે કોઈ આ છે? દેવશાસ્ત્ર ગુરુનો યોગ છે, એના માટે મળ્યો છે. રાગ વધારવા કે રાગ ઘટાડવા, અજ્ઞાનતાને વધારવી છે કે હવે સમજણને સાથે કરવી છે? તો સંલેખના ધારણ કરી તેના પણ 5 દોષોને દૂર કરે છે. તે આયુષ્ય પૂર્ણ થતા મરીને 16મા સ્વર્ગ સુધી ઉપજે છે. શ્રાવક હોય છે 16મા સ્વર્ગ સુધી જાય છે. એની આગળ બધાના નિયમો હોય છે. એની આગળ જાય તે મુનિ હોય, દ્રવલિંગી, નવમી ગ્રહ બધો દ્રવલિંગી જાય, એની નીચેના કોઈ ન જાય. એના ઉપર પછી દ્રવલિંગ ઉપરાંત જેને મુનિ દશા હોય એવા જીવો જાય. એટલે અહીંયા 16મા સ્વર્ગ સુધી જાય છે. અને દેવનું આયુષ પૂર્ણ થતા મનુષ્ય શરીર પામી મુનિપદ અંગીકાર કરી મોક્ષ એટલે શુદ્ધ દશા પ્રાપ્ત કરે છે. આ એનું પાયો અહીંયા નાખ્યો હતો. આ મનુષ્ય ભવમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક પાયો નાખ્યો હતો તો પૂર્ણ ચારિત્ર નથી થતું, તો સ્વર્ગમાં જઈને પણ અંતે તો પોતાનો પુરુષાર્થ કરીને મુનિ દશા લઈને સિદ્ધ દશા પામે છે. આ એનો પાયો છે. આપણને આ ત્રીજી ઢાળથી સમ્યક દર્શન મોક્ષ માર્ગની શરૂઆત કરી હતી. તો ત્રીજી ઢાળમાં સમ્યક દર્શનની વાત કરી, ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનની વાત કરી, અને શ્રાવકપણાની વાત આપણને કહી કે આ પાયો જો મજબૂત નાખ્યો હશે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો, તો પછી એને ક્રમે કરીને પૂર્ણતા સુધી પહોંચવામાં વાર લાગશે નહીં. सम्यक चारित्रनी भूमिकामां रहेला रागना कारणे ते जीव स्वर्गमां देवपद पामे छे। धर्मनुं फळ संसारनी गति नथी। जो देवगति पामे छे सेना कारणे पामे छे? रागना कारणे। गति कोई पण मळे छे सेना कारणे मळे छे? शुभाशुभ भावने कारणे। चार गति छे एमां मनुष्य अने देव शुभ भावथी मळे छे, तिर्यंच अने नरक अशुभ भावथी। चारे गति शुभाशुभनुं फळ अने मोक्ष गति धर्मनुं फळ। कोई एम के आपणे धर्म तो करीए स्वर्गमां तो जासू ने, धर्म करीने स्वर्गमां जवाय के पुण्य करीने धर्ममां जवाय? स्वर्गमां जवाय। धर्म करीने तो मोक्षमां जवाय, पुण्य करीने स्वर्गमां जवाय। धर्म करीने स्वर्गमां जवाय नहीं तो अहीं के छे जे राग छे तेना कारणे स्वर्गमां पामे। धर्मनुं फळ संसारनी गति नथी पण संवर निद्रारूप शुद्ध भाव छे। धर्म करिए सम्यक दर्शन ज्ञान करिए तो भवनो तो अभाव था, एनाथी भव मळे ने। अत्यारना अज्ञानतामां शुं थई गयुं छे के शुभ भाव करिए एटले मोक्षमां जईए, अशुभ भाव करिए एटले नरकमां जईए। बीजी तो काई वात ज बे वात मिक्स थई गई, धर्म अने पुण्य। एना माटे अज्ञानीने माटे केवा थई गया छे? एक थई गया छे। जे भावथी बंधता ई तो वात गुरुदेव केटला वखत पहेला कीधी थी? 85 केटला वर्ष थया? આ કઈ ચાલે છે? વિક્રમ સંવત 2000, હવે તો પંચાંગ મંગાવવાનું રાખવાનું છે યાદ, ન હોય તો અહીંયા એક નોટિસ બોર્ડમાં પરમનન્ટ રાખવાનું। 2051 છે, 66 વર્ષ પહેલા બોટાદમાં ગુરુદેવસિંહે કીધું હતું કે જે પંચમહાવ્રતનો ભાવ છે તે ધર્મ નથી, કારણ કે ધર્મથી બંધ ન હોય। શુભ ભાવ તે ધર્મ નથી, ધર્મથી બંધ ન હોય અને જે ભાવે બંધ થાય તે ધર્મ ન હોય, તે વાત એટલા વર્ષ પહેલા પણ કરી હતી। આજ જે સંપ્રદાયમાં એમ જ મનાય, શુભ ભાવ કરતા કરતા આપણને કંઈક સાધન તો જોવે કે નહીં, પગથિયું તો જોવે કે નહીં, મદદ તો જોવે કે નહીં, કે સીધું પહોંચાય, પ્રત્યક્ષ આત્માને સીધો પામજે। વચ્ચે જો સ્ટેપ લીધું તો આત્માને પામી શકીશ નહીં। સીધો પ્રત્યક્ષ જ્ઞાનમાં આત્મા પકડાય છે, વચ્ચે રાગ જેને છોડવું છે એનાથી કેમ મળે આત્મા? રાગથી આત્મા મળે? ઇન્દ્રિય જ્ઞાનથી મળે? અનુમાન જ્ઞાનથી મળે? ધારણા જ્ઞાનથી મળે? જેને છોડવું છે એને તું સાધન માનીશ તો છોડીશ કે દીધો? તો શુભ ભાવથી પણ આત્મા પકડાય એવો નથી। પંચમહાવ્રતના પરિણામ પણ આશરો છે। બે વાત ગુરુદેવજી ત્યારે કીધી હતી, શુભ ભાવ તે ધર્મ નથી કારણ કે ધર્મથી બંધ ન હોય, અને પંચમહાવ્રતના પરિણામ તે આશરો છે, તેવી વાત આટલા વર્ષ સત્ય હોય સત્ય જ રહે છે। કોઈ ગમે ત્યાં માને કે ન માને સત્ય કાંઈ ફરતું નથી। તો ધર્મનું ફળ સંસારની ગતિ નથી પણ સંવર નિજારૂપ શુદ્ધ ભાવ છે। ધર્મની પૂર્ણતા તે મોક્ષ છે। ધર્મની શરૂઆત તે સંવર છે। ધર્મની વૃદ્ધિ તે નિજરા છે, અને ધર્મની પૂર્ણતા તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે। બીજી ભાષામાં કહીએ શુદ્ધતાની શરૂઆત, શુદ્ધતાનું પ્રગટ થવું તેનું નામ સંવર છે, શુદ્ધતાની વૃદ્ધિ તેનું નામ નિજરા છે, અને શુદ્ધતાની પૂર્ણતા થવી તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે। આ રીતે ચોથી ઢાળ પૂરી થઈ, તેનો હવે સારાંશ। સારાંશ એટલે સમરી। સમ્યક દર્શનના અભાવમાં જે જ્ઞાન હોય તેને કુજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન કહેવામાં આવે। જ્યાં સમ્યક જ્ઞાન નથી ત્યાં ગમે તેટલું ભણી ચીકો હોય, અજ્ઞાની કેટલું ભણી શકે છે? વધારે વધારે 11 અંગ અને 9 પૂર્વ, 11 અંગ ને 9 પૂર્વ સુધી ભણી શકે છે। આપણે આ વાત લીધી હતી 12 અંગ કોને કહેવાય એમ, તો અહીંયા અજ્ઞાની ગમે તેટલું જાણપણું હોય, સબ શાસ્ત્ર ન કે નય ધારી હૈ મત મંડન ખંડન ભેદ લઈએ, સબ જપ ભેદ જપે તપ ત્યો હિ તપે ઉરસે હિ ઉદાસી લહી સબ પે, એ પ્રકારની એમાં આવે છે, મત મંડન ખંડન ભેદ લઈએ, વહ સાધન બાર અનંત કિહો તદપી કછુ હાથ હજુ ન પડે। તો સમ્યક જ્ઞાનના અભાવમાં ગમે તેટલું બાહ્યનું જ્ઞાન હો, ગમે તેટલું શાસ્ત્રનું હો કે બાહ્ય વિદ્યાનું જ્યોતિષનું જ્ઞાન હોય, એ બધું કેવું છે? કુજ્ઞાન મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક દર્શન થયા પછી તે જ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને જ્યાં સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો તેની સાથેના જ્ઞાનને હવે સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. ટોડરમલજી સાહેબે તો બહુ સરસ એક વાત કરી છે. કોઈનું શાસ્ત્રનું જ્ઞાન હોય, યથાર્થ જ્ઞાન હોય, પણ એનું જો પ્રયોજન ખોટું છે તો તેને પણ અજ્ઞાન કહીએ છીએ. જેમ કોઈ શાસ્ત્ર અભ્યાસ કે આ તે કરીને શું કરે છે, આ શાસ્ત્ર અભ્યાસથી હવે હું બીજાને સમજાવીશ તો મારી ખ્યાતિ થશે, લોકો મને માન આપશે. જ્ઞાન છે પણ એનું પ્રયોજન જો ખોટું છે તો તે જ્ઞાનને કુજ્ઞાન, અજ્ઞાન, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. માન કે બીજી કોઈ પ્રકારે મને કોઈ મદદગાર થશે, ખ્યાતિ, લાભ, પૂજા કે મને બીજી અનુકૂળ સામગ્રી મળશે, એ કોઈ પણ પ્રયોજન ખોટું છે તો તે કુજ્ઞાન, અજ્ઞાન કહેવામાં આવે છે. નીચે ફૂટનોટ લઈએ આપણે, જ્યાં એને સમાધિ મરણ સાથે છે ને એની વાત છે. જ્યાં ક્રોધ વગેરેને વશ થઈને ઝેર, શસ્ત્ર અથવા અન્ય ત્યાગ વગેરેથી પ્રાણ છોડવામાં આવે છે ત્યાં આપઘાત કહેવામાં આવે છે. આપઘાત એટલે સુસાઇડ. એને શા માટે એમ કહેવામાં આવે છે સુસાઇડ? અને આત્મઘાત એ મોટું પાપ છે અને એનું તો તિર્યન સિવાય કે નરક સિવાય બીજી ગતિ જ ન હોય. ખાસ એ વિચારવા જેવું છે, મરણ વખતના છેલ્લા જે પરિણામ છે ને એ આપણી આગલી ગતિનું સૂચક હોય છે. પેલા શું થાય છે, જેવી મતિ હોય તેવી ગતિ બંધાય છે, અને અંતકાળે શું છે, જેવી ગતિ તેવી મતિ થઈ જાય છે. આયુષ્ય જે વખતે બંધાવાનું હોય તે વખતે જેવા ભાવ હોય, જેવી મતિ, જેવા ભાવ હોય તેવી ગતિ બંધાશે. આયુષ બાંધવાના કાળે જેવા પરિણામ, શુભ અશુભ કે ધર્મના, તે પ્રમાણે ગતિ બંધાય. અને એટલા માટે સમ્યક દર્શન દ્રષ્ટિ હોય છે એને હંમેશા ક્યારે આયુષ બંધાશે, શુભ ભાવના કાળે જ બંધાશે. હવે જેવું પરિણામ હતા, જેવા રાગ દ્વેષ મોહ કે ધર્મ જેવું પરિણામ હતા તેવી ગતિ બંધાણી. અને અંતકાળે શું થઈ જાય છે, જેવી ગતિમાં જવું છે તેવા એના પરિણામ સેજે થઈ જાય છે, સેજે થઈ જાય છે. નરકમાં ને એમાં જવાના હશે તો સેજે એને તીવ્ર કસાયના કહેવા થઈ જશે. આવા હશે તિર્યન ચાદીમાં હશે તો એને લો વાટ પૈસાની મમતા, છેલ્લે છેલ્લે પણ ઇન્સ્ટ્રક્શન આપતા જાય, મારી પાછળ આમ કરજો ને આને આમ આપજો ને, હવે તારે જવું છે પછી કરે ન કરે એનાથી શું ફરક પડે. તો આ બધા માયામાં એવા પરિણામ લોભ જાય છે. સરળ સેજ હોય તો મનુષ્યમાં હોય અથવા સારા હોય પરિણામ તો સ્વર્ગમાં, એનું સૂચક હોય છે. નક્કી હોય છે ને એના પરિણામ કેવા હોય છે, એમ પરિણામ ઉપર આધાર છે ને. આપઘાત કરવા એ તે ખોટું, જીવના આપઘાત તો એટલું મોટું પાપનું કે તને તારું અસ્તિત્વ જોતું નથી. આપઘાત કરવાનું, સુસાઇડ કરવાનું એક મોટી પાછળનું ઇન્ટેન્શન શું છે, મારે મારું અસ્તિત્વ, મારું જીવન નથી. તું તારા અસ્તિત્વનો નકાર કરે એના જેવું મોટું પાપ શું હોઈ શકે. અને એમાં બીજું કારણ હોય શું છે કે એક કોઈને કોઈ માન હાનિ થઈ હોય કે બહારમાં કંઈક પ્રકાર, એક કસાઈને વસ આ પગલું લે છે ને, કોઈ પણ એક તીવ્ર કસાઈ થઈ ગયો હોય છે એના કારણે. અને શું સમજે કે આ કસાઈ મારે જોતો નથી, મારું શરીર છૂટી જાય મને ચાલશે, પણ આવું માન હાનિ જેને કે મને કોઈ કરે આવું કહી જાય, કેટલી કસાઈની તીવ્રતા હશે. તો એ તો આપઘાત સુસાઇડ છે. મુનિરાજ પણ કોઈ એમ કે ને, મુનિરાજ પણ આવી રીતે શરીર છોડે છે સંલેખના, એ આપઘાત નથી. કેમ નથી? કારણ કે કસાય નથી, એ કોઈ કસાઈને વશ નથી કરતા. ઓલો જીવ તો કોઈ કસાઈને વશ કરે છે કે મને બહુ પ્રતિકૂળતા આવી, દુઃખ આવી ગયું, આ રોગ એવો આવી ગયો, હવે છૂટવાનો નથી. તો શરીર પ્રત્યેની અણગમાથી પોતે એવું પગલું લે છે, તો એને તીવ્ર કસાય છે. તો તીવ્ર કસાઈને વશ કરેલું આવું પગલું તે મહાપાપનું કારણ બને છે. અને મુનિરાજને તો શરીર પ્રત્યેની જ મમતા છૂટી ગઈ હોવાથી તેને આત્મઘાત કહેવામાં આવતું નથી. તો પણ એના અંદરના કેવા ભાવ છે એ ઉપર આધાર હોય છે, બહારથી તો ના ખબર પડે. તો એટલા માટે તો ખાસ જાગૃતિ કરવી જોઈએ કે કોમામાં ચાલ્યા જશું, બહારથી ગમે એટલા કોઈ સંભળાવશે શું કામનું છે. કોઈ કહે કે છેલ્લે સમયે મને સંભળાવજો, કરજો, સૌથી પહેલા તો ભાવના કેવી હોવી જોઈએ, આપણું મરણ કેવી રીતે થવું જોઈએ. કોઈ આપણને સંભળાવે તો સૌથી પહેલા તો સમ્યક દર્શન પામીને સમાધિ મરણ સાધનામાં જ થવું જોઈએ. એ નથી થતું તો પોતાની એટલી તૈયારી હોવી જોઈએ. કોઈ મને સંભળાવો ન સંભળાવો એની કોઈ મને જરૂર. તમે તમારા સાંતન સમાધાન માટે તમે બોલજો, હું તમારી પૂરી તૈયારીમાં એમ હોવું જોઈએ. બીજા મને સંભળાવે તો મારું રહેશે, તો હજી બહુ પરાધીનતા છે. ને એવો ચાન્સ રહેશે કે નહીં, અવસર રહેશે કે એની પણ નથી. તો સૌથી પહેલા તો આપણી પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. સેકન્ડરી કોઈ સંભળાવે એવું હોય, અને લાસ્ટમાં તો બીજા ભાવમાં એના પરિણામ રહી જતા હોય કે આનું આમ રાખજો, સગા સંબંધી આ કરજો, એ તો સાવ પાપ સ્થૂળ પાપ છે. બીજું શું છે? ઘણા તો એવી ઇન્સ્ટ્રક્શન આપે છે ને, આઈ થિંક અહીંયા તો એવું બધું હોય છે ને, ફુંડલ ઇન્સ્ટ્રક્શન આપતા જાય છે ને. અરે તારા દેહ ને કોઈ કાગડા ચૂથી જાય કે ગમે તેમાં, તને શું ફરક પડવાનો? હજી પણ મમતા રહી કે મારું ફુંડલ આ રીતે કરજો. જીવતા જીવતો મમતા કરી છે ને, હજી પણ આ મમતા રહે છે. આ શરીરની કેટલી મમતા હશે? એટલે આપણે તો ઉત્કૃષ્ટ ભાવના, સમાધિ મરણ સૌથી ઉત્કૃષ્ટ છે. પણ એ ન તો આત્માના વિચારમાં, આત્માની અંદર સ્મરણમાં દેહ ક્યારે છૂટે એ પણ ખબર ન પડે એવી ભાવના હોવી જોઈએ. એટલા માટે કદાચ કોમામાં ચાલે પણ જો પહેલાની તૈયારી હશે તો એમાં પણ એ સંસ્કાર એના ચાલુ રહેશે. એટલે એ તો બહુ ખાસ ધ્યાન રાખવા જેવું છે. મરણ કાળ મને કોઈ સંભળાવશે, પછી સંભળાવશે પણ એ સાંભળવાની તારી તૈયારી હશે કે નહીં એ કોને ખબર છે? ચલો સગા સંબંધી બીજી વાતને પણ સારી વાત કરશે, પણ તારી તે વખતે સાંભળવાની તૈયારી હશે કે નહીં એ તો તારે તૈયાર પહેલા થવું પડશે. બરોબર છે. જે આખા જેના બી વાયવા છે, જેનું સ્મરણ કર્યું છે, જેની અધિકતા કરી છે, મરણ વખતે આવ્યા વગર રહેવાનું જ નથી. તો અહીંયા વાત કરે છે કે કોઈ જીવ બહારના કોઈ પ્રતિકૂળતાથી આપઘાત કરે છે, પણ આ તો સંલેખનામાં સમ્યક દર્શન સહિત આત્મકલ્યાણ ધર્મના હેતુથી કાયાને કસાયને ક્રસ કરતા થકા જોયું. કસાયને પાતળો પાડે, ઓલામાં તો તીવ્ર કસાય હોય છે. તીવ્ર કસાય એવો હોય છે કે શરીરને પણ મારે છોડે. અરે ભાઈ, કસાયને વસ શરીર છોડવા તૈયાર થયો જ, અને આત્માને વસ શરીર નથી છોડતો. એને કસાયને વસ મને કોઈ આમ કેમ કહી ગયા, મને કેમ આમ કર્યું, મને બહુ દુઃખ પડે છે. અને એ પણ એક શું છે કે આ શરીરને છોડીને પણ મારે સુખી થવું છે. એની પાછળનો એક એનો ઇન્ટેન્શન શું છે? કોઈ કહે છે ને, આ શરીર વગર સુખ થાય કે ન થાય, આ જો જે કરે છે શરીરને છોડીને પણ સુખી થવા તો માગે છે. પણ એ એક કસાયને વશ હોવાથી તે પાપ છે. અને અહીંયા કસાય અને કાયાને ક્રસ પાતળા કરતા થતા સમ્યક આરાધના પૂર્વક સમાધિ મરણ થતું હોવાથી તે આપઘાત નથી પણ ધર્મ ધ્યાન છે. શરીર પ્રત્યેની મમતા, કસાય પ્રત્યેની મમતા એને ઓછી પાતળી થઈ ગઈ હોવાથી, નાશ થઈ ગઈ હોવાથી તેને આત્માની આરાધના પૂર્વક સમાધિ મરણ થતું હોવાથી તે આપઘાત નથી પણ આત્મ ધ્યાન છે, ધર્મ ધ્યાન છે. તો અહીંયા કહે છે, જિંદગીમાં આખું જેણે સાધના કરી છે તેને આવું મરણ કાળે ફળ મળે છે. હવે અહીંયા વાત આખો સારાંશ લે છે કે સમ્યક જ્ઞાન જ્યાં પ્રગટ થયું છે ત્યાં જેટલું જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે, અને જ્યાં મિથ્યા શ્રદ્ધા છે ત્યાં જેટલું જ્ઞાન છે તે બધું અજ્ઞાન છે. આ રીતે જો કે એ બંને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે જ હોય છે, આગળ પાછળ નથી. કહેવામાં ભલે આગળ પાછળ આવે, પેલા શું થતું હશે? દીવો પ્રગટે કે પ્રકાશ થાય, બંને જેમ સાથે જ હોય છે. તે તો પણ તેના લક્ષણો જુદા જુદા છે અને કારણ કાર્ય ભાવનો તફાવત છે. અર્થાત સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નિમિત્ત કારણ છે. બેના લક્ષણ જુદા છે. શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ છે, જ્ઞાનનું લક્ષણ જાણવું છે. એટલે બેનો આ રીતે કાર્ય કારણ પણ આપણને સમજાશે. બાકી બે સાથે એક જ સમયે સાથે હોય છે. પોતાને અને પર વસ્તુઓને જેવી રીતે છે તેવી રીતે સ્વસન્મુખતા પૂર્વક જાણે તે સમ્યક જ્ઞાન કહેવાય છે. શું કહે છે? પોતાને અને પર વસ્તુઓને જેમ છે તેમ. પણ ક્યારે જાણશે? સ્વસન્મુખતા પૂર્વક પરજ્ઞેયને પણ યથાર્થપણે ક્યારે જાણશે? સ્વજ્ઞેયને જાણવું હશે તો પરજ્ઞેય યથાર્થપણે જણાશે. આત્માને મૂકીને જો જાણવા જશે તો શું નહીં જણાય? આત્મા તો નહીં જણાય, પર પણ સાચી રીતે નહીં જણાય. આત્માને જો છોડી દીધો, આત્માનું જ્ઞાન ન કર્યું, તો આત્મા તો જણાવવાનો નથી, પણ પર પણ જ્ઞેય સાચાપણે જણાશે નહીં, પણ પર મારાપણે મનાશે. પરનો તો જ્ઞાતા નહીં થાય, પણ પરનો કરતા થઈ જશે, અજ્ઞાનતા થઈ જશે. તેની વૃદ્ધિ થતા, એટલે કે સમ્યક જ્ઞાનની વૃદ્ધિ થતા છેવટે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્માનું જે અતિન્દ્રિય સ્વસન્મુખ થયેલું જ્ઞાન છે, એ વધતું વધતું ક્યાં જાય છે? કેવળ જ્ઞાન થાય. આ ઇન્દ્રિય જ્ઞાન કે પરલક્ષી જ્ઞાન બધું ક્રમથી પામશે જ્ઞાન, આવશે નાશ. ઓલી ભક્તિમાં છે ને, સ્વરૂપનું હોય અલ્પ જો જ્ઞાન, ક્રમે કરીને વધીને અંતે થશે કેવળ. અને બાહ્ય સંયોગોનું જ્ઞાન ક્રમથી પામશે નાશ. તો આ સમ્યક જ્ઞાન સિવાય સુખદાયક વસ્તુ બીજી કોઈ નથી. જગતની અંદર સુખનું કારણ, હિતનું કારણ આ સમ્યક જ્ઞાન સિવાય બીજું કોઈ નથી. તે જ જન્મ જરાને મરણનો નાશ કરે છે. સમ્યક જ્ઞાન જ જન્મ જરા, જરા એટલે ઘડપણ, અને મરણનો નાશ કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક જ્ઞાન વિના કરોડો જન્મ સુધી તપ તપવાથી જેટલા કર્મો નાશ પામે, તેટલા કર્મો સમ્યક જ્ઞાની જીવને ત્રિકુબ્ધિથી ક્ષણ માત્રમાં નાશ થઈ જાય છે. કરોડો ભવો સુધી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તપ કરીને જે કર્મો નાશ કરે છે, જ્ઞાની શું કહે છે? જેમ કે ને ચપટી વગા મારા ડાબા હાથનો ખેલ છે, એમ જ્ઞાની ક્ષણ માત્રમાં ત્રિગુપ્ત, મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ, આત્મામાં એવા સ્થિર થઈ ગયા છે કે મનથી કોઈનો સંબંધ છૂટી ગયો છે, વચનથી છૂટી ગયો છે અને કાયથી પણ છૂટી, ગુપ્ત થઈ ગયા છે, છુપાઈ ગયા છે. જ્ઞાની ક્યાં છુપાઈ ગયા છે? પોતાના આત્મામાં ગુપ્ત થઈ ગયા, છુપાઈ ગયા છે. તો ત્રિગુપ્તિથી ક્ષણ માત્રમાં નાશ થઈ ગયા છે. પૂર્વે જે જીવ મોક્ષમાં ગયા છે, પૂર્વે કેટલા જીવો મોક્ષમાં ગયા છે? અનંતા ગયા છે. ભવિષ્યમાં કેટલા જવાના છે? અનંતા જવાના. કોઈ નામ આપશો ભવિષ્યમાં જનારા? પાક્કું છે? ભવિષ્યમાં જવાની ભાવના સારી છે, સાચી છે, પણ એની સાથે શું જોશે? એ પછી એમાં ત્યારે પાણીમાં નહીં બેસવાનું. ભાવનામાં શું કે હાથ ઊંચો થાય ને, પુરુષાર્થ ની વાત આવે ત્યાં નીચે, એમ ને? પુરુષાર્થ ભાવના પ્રમાણે પુરુષાર્થ જોશે, સાચી એવી જ ભાવના હોવી જોઈએ. હવે એને બીજાની તરફ નજર ન જવું જોઈએ. મારા ગુરુ છે તો એનો હું શિષ્ય છું, હું ને મારા ગુરુ બસ. જગતમાં મારે બીજું કોઈ દેખાતું જ નથી, મારે કોઈ છે જ નહીં. એમ તો મારા ગુરુ મોક્ષ પામે છે તો એમનો હું ભક્ત શિષ્ય પણ એમના પગલે મોક્ષમાં જ જવાનો છે, એવું સુંદર ભાવના રાખવી અને તે પ્રકારનો પુરુષાર્થ પણ કરવો. તો ભવિષ્યમાં અનંત જવાના છે, અને હાલ મહાવિદ્ય ક્ષેત્રથી જઈ રહ્યા છે. તે બધો પ્રભાવ, તે બધો પ્રતાપ કોનો છે? સમ્યક જ્ઞાનનો છે. જે કોઈ અત્યાર સુધી મોક્ષ પામ્યા, મોક્ષ પામી રહ્યા છે અને ભવિષ્યમાં પામશે, એ કોના પ્રતાપે, કોના ફળે, કોના પ્રભાવે? સમ્યક જ્ઞાનના. જેવી રીતે મુસળધાર વરસાદ વનના ભયંકર અગ્નિને ક્ષણ માત્રમાં નષ્ટ કરે છે. મુસળધાર શું છે? ધોધમાર, હેવી ડાઉનફોલ કે ને, થંડરસ્ટોર્મ. એ તો જે હોય બધા સમજી. તેવી રીતે આ સમ્યક જ્ઞાન વિષય વાસનાઓને ક્ષણ માત્રમાં નાશ કરે છે. જેવી રીતે વનમાં એકદમ દાવાનળ લાગ્યો હોય, થોડું પાણી નાખે કામ લાગતું નથી, એના માટે તો મુસળધાર વરસાદ. જેમ આપણને એટલા રાગ દ્વેષ કસાય પાંચ ઇન્દ્રિયના વિષયોમાં થયું છે, એના માટે આ સુભાવ કરવાથી કાંઈ થવાનું, કારણ કે સુભાવ પોતે જ અગ્નિ છે. આ રાગ જ કેવું છે? રાગ આગ દા દહે સદા તા તે સમામૃત સે, એ શેમાં આવે? આમાં જ છે, ક્યાં છે? ક્યાં છે ક્યાં ગોતી લઈએ આપણે. આમાં 188 પાનું છે, 6 ડાળાની છેલ્લી ભલામણ, જેને કહે ને લાસ્ટ એડવાઇસ. 188 પેજ છે, છઠ્ઠી ડાળની 15મી ગાથા. યહ રાગ આગ દહે સદા તાતે સમામૃત સેય, ચિર ભજે વિષય કસાય અબ તો ત્યાગ નિજ પદ બેય. ભાઈ હવે તને ક્યાં સુધી કેવું, ક્ષણે ક્ષણે તને જે રાગ મમતા થાય છે બધું કેવું છે, આગ જેવું છે. તને હવે એમાં તને આગમાં જેમ દાઈજા હોય ને પીડા લાગે દુઃખ લાગે એવું તને લાગવું જોઈએ. અને તેના માટે શું કરવું જોઈએ, સમતા ભાવ રૂપી અમૃત તું એને પ્રાપ્ત કરજે. ચિર ભજે વિષય કસાય, પાંચ ઇન્દ્રના વિષયોમાં ક્યાં સુધી આપણે ભોગવતા આવ્યા છે, અનંત કાળથી, અનંત કાળથી આવ્યો. હવે તો હજી સુખ ન મળ્યું તો હવે તો કર. જો કોઈ એકને એક ધંધો કરે, 5-10 વર્ષ સુધી કરે અને કાંઈ કમાણી ન થાય, પછી શું કે એના વડીલ. હવે તો કઈક વિચાર કે આ એની મજૂરી ક્યાં સુધી તું કરે રાખીશ, કોઈ બીજી લાઈન પકડ. એમ સુખને માટે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં ગયા, સુખ ન મળ્યું તો હવે જ્ઞાની કે છે હવે તો કઈક તારો ફરક કર. તો અહીંયા કે છે કે આ સમ્યક જ્ઞાન છે કે પાંચ ઇન્દ્રિયના વિષય તરફના રાગ દ્વેષ ને નાશ એ ક્ષણ માત્રમાં કરી દે છે. પુણ્ય પાપના ભાવ તે જીવના ચારિત્ર ગુણના વિકારી એટલે અશુદ્ધ પર્યાયો છે. પુણ્ય પાપ એ શું છે, જીવના ચારિત્ર ગુણની અશુદ્ધ વિકાર. પુણ્યમાંથી પાપમાં, પાપમાંથી પુણ્ય એમ બદલાયા જ કરવાનું. કોઈ પણ જીવને કોન્સ્ટન્ટ પુણ્ય જ થયા કરે, કોઈને કોન્સ્ટન્ટ પાપ જ થયા કરે એવું હોતું નથી. રેટની જેમ ભરાઈને ખાલી, ભરાઈને ખાલી, એવી રીતે ઉલટ પલટ શુભાશુભ થયા જ કરે છે. તે પુણ્ય પાપના ફળોમાં અનુકૂળતા પ્રતિકૂળતામાં જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં હર્ષ શોક કરવો તે શું લખ્યું છે, મૂર્ખતા છે. પુણ્ય પાપ અશુદ્ધ ભાવ છે, એનાથી આ અનુકૂળ પ્રતિકૂળ બાયમાં સામગ્રી મળે છે. અને એમાં શું માને છે, અનુકૂળતા મળે તો સુખ મળ્યું, પ્રતિકૂળતા મળે તો દુઃખ. તને પ્રતિકૂળતામાં દુઃખ મળ્યું છે કે સંયોગ એ છે, અનુકૂળતામાં સંયોગ છે કે તને સુખ મળે છે. છતાં આ જીવ સુખ દુઃખ માની શું છે, એની મૂર્ખતા છે. અહીંયા લખ્યું છે ને, અને એવા મૂર્ખ જગતમાં બહુ થોડા હશે ને, લગભગ ક્યાં રહેતા હશે એ મૂર્ખતા કરવા વાળા, ક્યાં રહેતા હશે, ક્યાં. કોઈ કે ક્યાં રહેતા હશે એને કે તાજો જોવું હોય તો અરીસાન સામે તું ઉભો રહીને જોઈ લેજો. તો એવી મૂર્ખતા આપણે પણ કરીએ છીએ. અનુકૂળતા પ્રતિકૂળતામાં હરખ શોખ, ભલે શબ્દોથી ઘણું બોલી જઈએ છીએ કે પુન પાપ, તો એ બધા આપણે આવ્યું હતું ને, પુન પાપ મેં હરખો વિલખો મત ભાઈ, ઘણું બોલીએ છીએ. પણ હવે બોલવાથી પેટ નથી ભરાવાનું, વિકલ્પ કરવાથી સુખ મળવાનું નથી. હવે તો પણતી એવી કરવી, અભિપ્રાય બદલવો છે. એકવાર અભિપ્રાય બદલ્યા પછી એનો માર્ગ સરળ ને સીધો થયા વગર રહેશે નહીં. આપણે ભાષા બદલી છે, ભાવ બદલ્યા નથી. પહેલા તો અજ્ઞાનતામાં બોલતા હતા મજા આવે છે, હવે જ્ઞાનીના યુગમાં શું કર્યું છે, ભાષા તો બદલી નાખી છે પણ ભાવ બદલ્યા નથી. હવે ભાષા જેમ બદલી તો ભાવ પણ બદલવા છે, કે પુન પાપના ફળમાં મને હવે ક્યાંય સુખ લાગતું નથી. પ્રયોજનભૂત વાત તો એ છે કે પુણ્ય પાપ વ્યવહાર અને નિમિત્તની રૂચિ છોડીને, શું શબ્દ વાપરો છે, રૂચિ છોડીને, પદાર્થ છોડવાની વાત નથી. ફરીથી શું લખ્યું છે, પ્રયોજનભૂત ખાસ શીખવા જેવી, સમજવા જેવી, યાદ રાખવા જેવી, પ્રયોજનભૂત જેને કે ને ખાસ કિંમતી વાત, મહત્વની, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એમ જેને કે ને મુદ્દાની વાત, મુદ્દાની રકમ, મુદ્દાની રકમ, જેમ કે ને કે ભાઈ મેં તમને વ્યાજે પૈસા આપ્યા હતા, વ્યાજ તો આપ્યું પણ હવે કેપિટલ પાછી આપો અને ન આપે તો શું કામનો પ્રિન્સિપલ એમાઉન્ટ ન મળે એમ અહીંયા મુદ્દાની વાત શું છે કે પુણ્ય પાપ વ્યવહાર અને નિમિત્તની રૂચિ છોડજે. સંયોગ તો પદાર્થ તો એના સ્થાને રહેવાના, તું એને મેળવતો નથી તું એને છોડતો નથી, પેલા એની રૂચિ છોડ. પ્રથમ રૂચિ છોડતા એની મમતા છોડતા એ પદાર્થની પણ જ્યાં ચારિત્રમાં પુરુષાર્થ જાગ્રત થતા એનો અસ્થિરતાનો રાગ છૂટતા એ છૂટશે. આપણને આ બધો પ્રશ્નો ઘણી વાર એમ થાય છે કે જ્ઞાની હોય છે છતાં આટલું બધું શું કામ કરતા હોય, ભરત ચક્રવર્તીને છખંડ જીતવાની શું જરૂર પડી, સમ્યક દર્શન થઈ ગયું તું શું કામ જીતવા ગયા, રામચંદ્રજી શું કામ રાવણ સાથે લડાઈ કરવા ગયા, એમને શું જરૂર હતી, શું જરૂર નહોતી ને તો શું કામ ગયા. આપણને શું મનમાં એમ થયું છે કે રુચિ છોડતા એ પ્રત્યેની ચારિત્રમાં પણ રાગ છૂટે એવો નિયમ નથી. રુચિ છૂટે છે એટલે કઈ અસ્થિરતાનો રાગ છૂટે એવું નથી. અસ્થિરતાનો રાગ ક્યારે છૂટશે, ચારિત્રમાં પુરુષાર્થ થશે તો, અને ચારિત્રમાં જયારે પુરુષાર્થ થશે ત્યારે રાગ છૂટતા એના નિમિત્તો પણ છૂટે છે. રુચિ છોડતા સંયોગ નહીં છૂટે, પણ અસ્થિરતામાં રાગ છૂટતા એ સંયોગ છૂટ્યા વગર રહેશે નહીં. સમ્યક દર્શન થતા વસ્ત્ર પાત્ર ઘર બાર આદિ છૂટી જાય કે ન છૂટે, ન છૂટે, પણ મુનિ દશામાં એ ચારિત્રનો રાગ છૂટી જતા એ વસ્તુ છૂટ્યા વગર. તો નિમિત્ત ક્યારે છૂટશે, ચારિત્રના પુરુષાર્થમાં, અને રુચિનો જ્યાં પુરુષાર્થ થાય છે તો એમાં એકત્વ છૂટે. રુચિના પુરુષાર્થમાં એકત્વ પણ છૂટે છે, ચારિત્રના પુરુષાર્થમાં તે પ્રત્યેની અસ્થિરતા છૂટે, અને જ્યારે અસ્થિરતા છૂટે ત્યારે સંયોગ નિમિત્તપણે છૂટે છે. એટલે આપણને કલ્પના થઈ ગઈ હોય છે કે રુચિ છૂટે એટલે જાણે પદાર્થ પણ છૂટવા જોવે, એવું કોઈ હોતું નથી. એટલા માટે જ્ઞાનીને સંયોગ હોય બારમા એટલે મૂંઝાવું નહીં કે ભાઈ આ જ્ઞાની તો રુચિ તો છૂટી ગઈ તો કેમ નથી છૂટતા. રુચિ છૂટવા સાથે એનો સંબંધ છે કે ચારિત્રના અસ્થિરતાના રાગ સાથે એનો સંબંધ છે. અને જે સમયે ચારિત્રનો પુરુષાર્થ થયો અસ્થિરતાનો રાગ છૂટ્યો તો એ સંયોગ પણ છૂટ્યા વગર રહેશે. એટલા માટે અહીંયા કીધું રુચિ છોડવી, પહેલા રુચિ છોડીને સ્વસન્મુખ થઈ સમ્યક જ્ઞાન પહેલા પ્રાપ્ત કરવું જોઈએ. પદાર્થ જ્યાં હોય ત્યાં ભલે રહ્યા, રુચિ છોડજે પહેલા, રુચિ છોડવાનો પ્રયત્ન કરજે. એટલે જ છે ને, એ તો ભૂલ કેવી કરે છે કે જેમાં પછી હાથ ધોવા જાય એને બદલે પેલા પછી ધોવા છે ને પેલા હાથ ધોઈ નાખશે, શું વાંધો છે, નાવું તો છે જ ને, તો પેલા કાદવ લગાડી દઈએ. તો અહીંયા કહે છે કે પેલા શ્રદ્ધાનો પુરુષાર્થ હોય પછી ચારિત્રનો પુરુષાર્થ હોય. ઘોડા પછી ગાડી હોય, ઘોડા પેલા ગાડી હોય, આપણે શું શબ્દ બોલીએ છીએ, ઘોડા ગાડી, ગાડી ઘોડા નથી બોલતા, એનો અર્થ શું છે, ઘોડો હોય પેલા પછી ગાડી હોય, એમ પેલા શ્રદ્ધાનો પુરુષાર્થ હોય પછી ચારિત્રનો પુરુષાર્થ આવે છે. આત્મા અને પર વસ્તુઓનું ભેદજ્ઞાન થતા સમ્યક થાય છે. જે સમયે સ્વ અને પરનું સ્વભાવ વિભાવનું જુદાપણાનું જ્ઞાન થાય છે તે સમયે સમ્યક જ્ઞાન થાય છે. તેથી સંશય વિપર્ય અને અનધ્યવસાયનો ત્યાગ કરીને તત્વના અભ્યાસ વડે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ આપણને પૂર્વ ભૂમિકામાં શું હોય તે દેખાડે છે. સંશય જીનાગમમાં ગુરુની વાણી, જીનવાણીમાં, સાચા દેવગુરુ શાસ્ત્રમાં, સાત તત્વમાં, છ દ્રવ્યોમાં, પ્રયોજનભૂત વાતમાં હવે એને સંશય રહેવો જોઈએ નહીં. આમ હશે કે આમ હશે, ડાઉટ આમ પણ છે ને આમ પણ હશે, બીજા કે એ પણ સાચું ને આ પણ કે એ પણ, અરે બે વાત કેમ સાચી હોય, એક એમ કે ત્યાગવાની વાત કરે ને એક શું કે ભોગવવાની વાત કરે, બે વાત કેમ સાચી હોય. અન્ય ધર્મમાં તો હોય ને ભાઈ ભગવાન પણ લીલા કરતા, તો આપણે લીલા કરવામાં શું વાંધો, તો ત્યાં ભોગ પ્રધાન વાત આવે છે. જૈન ધર્મમાં શું વાત આવે છે, ત્યાગ પ્રધાન, તો બેની વાત કેમ સાચી હોય. એક જણે એકમાં પાપ મનાવે ને એક જણે એમમાં પુણ્ય મનાવે, બે વાત કેમ હોય. જૈન ધર્મમાં જેમ અથવા હિન્દુમાં ગમે સામાન્ય રીતે ગાયને મારવું એ મોટું પાપ, અને બીજા લોકો તો એની જ હિંસા કરતા હોય, તો બે વાત સાચી હોય એમ કેમ માની શકાય. તો આ રીતે એને સંશય છૂટવો જોઈએ, આ સાચું કે આ સાચું એમને, એક જ સત્ય વિતરાગી પરમાત્માએ કહેલું સાચું છે એમ નિસંગપણે નિર્ણય થવો જોઈએ. પછી વિપર્ય વિપરીતપણું ન હોવું જોઈએ. વિતરાગી પરમાત્માએ સર્વજ્ઞ દેવે જે વિતરાગરૂપ ધર્મ કહ્યો છે એમાં હવે વિપરીતતા હોવી નો જે ક્યાંય પણ એમ ન હોય જે ક્યાંક કરતા કરતા સ્વભાવ કરતા કરતા આગળ વધાશે કે પમાશે એવી વિપરીતતા હોઈ શકે નહીં અને અનધ્ય વસાય નિર્ણય ન થાય. હશે જે હશે એ ભાઈ આપણે કાંઈક તો સારું હશે કે નહીં ધર્મ કરો કાંઈક હશે જેને કે ને અનનોન શું રિઝલ્ટ આવશે કાંઈ ખબર ન હોય કરો કાંઈક સારું તો છે ને એમ કરીને કરે એ નિર્ણય નથી હોતો તે અનવધ્ય. એનો ત્યાગ કરીને તત્વના અભ્યાસ વડે આ પૂર્વ ભૂમિકા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પહેલાની પૂર્વની ભૂમિકામાં શું હોય છે તત્વનો અભ્યાસ અને એના વડે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે મનુષ્ય પર્યાય હવે આપણને દુર્લભતા દેખાડે છે. એક ઇન્દ્રિય નિગોદમાંથી નીકળીને સ્થાવર થવું બે ઇન્દ્રિય થવું પણ દુર્લભ છે. એમાંથી ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિય અસંગની એમાં પણ પંચેન્દ્રિય સંગની એમાં પણ નારકી તિર્યંચ દેવમાં પણ મનુષ્ય પર્યાય એક ઉત્તમ શ્રાવક કુળ એમાં પણ આર્ય ક્ષેત્ર હોય એમાં પણ જૈન ધર્મમાં આર્ય કુળ હોય અને જીન વાણીનું સાંભળવું વગેરે સુયોગ. જેમ સમુદ્રમાં ડૂબેલું રત્ન ફરી હાથ આવતું નથી. મોટો સમુદ્ર હોય એમાં એક રત્ન નાખી દીધું ટાચણી નાખી દીધી હવે ક્યારે મળવાની પાછી એમ એ ફરીથી હાથ આવતું નથી. એમ આવો સુયોગ વારંવાર મળતો નથી બહુ દુર્લભ છે. આવા સુયોગને આપણે ક્યાં પાપમાં વેડફી નાખીએ છીએ બહારના માન સન્માન એમાં આપણે વેડફી નાખીએ છીએ. લોકો મને સારો કેમ કેમ વખાણ કરે લોકોમાં અધિક થવું છે. પોતાને પોતાના આત્માની અધિકતા નહીં હોવાથી અધિકતા માન ક્યાં લેવા જાય છે બહાર. અરે ભગવાન તારા આત્માની વાત કરતા પણ થાકતા નથી જેને કહીને કે પૂરું નથી કરતા કહી શકતા એવો તું મોટો મહાન આત્મા છો તું બહારમાં માન લેવા ક્યાં જા છો. માગે છે અને માગે એનું નામ શું કહેવાય માગણ છે ભિખારી છે. બોલો તો કદાચ બે ચાર કલાક રહીને વય આવતો ને આ તો કેટલા કલાક માગે છે. ઓલાનું તો જેમ એક જણે સરસ કીધું છે કે એક કોઈ હતો દ્રષ્ટાંત મસ્તુ કોકે હમણાં સાંભળ્યું હતું. એક જણ બહુ દુખી હતો એનું તો કોઈ કીધું કે ભાઈ ભગવાન એને આપે તો એનું ભરાઈ જાય દુઃખ દૂર થઈ જાય. ભગવાન કે ચાલો એને આપવું એને આપવું જ બહુ આપે બધાનું ભરાઈ ગયું પણ એનું ભરાણું નહીં. શું કામનું ભરાણું? કારણ કે મમતાનું વાસણ લઈને ઉભો હતો. મમતા કોઈ દી પૂરી થવાની બીજા બધાને તો સંતોષ જેને મમતા છે લોભ છે તૃષ્ણા છે કોઈ દી એને સંતોષ થવા ગમે તેટલું આપો તો પણ એને શું થવાનું છે ખાડો ઊંડ ભરાય જ નથી. એટલે એમ કોઈ કીધું કેમ ન ભરાણું એમ ચોવીસે કલાક મમતા મમતા માગણી માગણી માયગા કરે માગણ ભિખારી મને સુખ આપો સુખ આપો. ગુરુદેવ કહેતા ને ભાઈ આપણે ખરેખર આપણી ઉપર ગુરુદેવજીએ જે જે કઈ વાત કરી છે આપણા જીવનમાં અનુલક્ષીને કે આપણે પણ આવામાં ફસાઈ ગયા છે કોઈ ને કોઈ વિષયની પાછળ માયગા કરીએ છીએ. અહીંયા કહે છે કે ભાઈ તારે હવે આવો યોગ મળ્યો છે તો તે આવો નકામો વેડફવા જેવો નથી. આવો દુર્લભ સુયોગ પામીને સમ્યક ધર્મ પ્રગટ ન કરવો તે મૂર્ખતા છે. આવો સુયોગ પ્રાપ્ત કરીને જો સમ્યક દર્શન ન કર્યું તો તે તારી મોટી મૂર્ખતા છે. ટાઈમ થઈ ગયો છે આપણે ફરીથી એનો સારસ આગળ